મિત્રો, ગુજરાતની ધરતીએ કેટલીક એવી કર્મશીલ સન્નારીઓને જન્મ આપ્યો છે જેમનું આપણને સૌને ગૌરવ થાય, જેમના સમર્પણ થકી હજારો અને લાખો લોકોના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો હોય, જેમના જીવન અને જેમની કર્મશીલતા સૌ કોઈ માટે પ્રેરણાદાયી હોય. મેં કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું ને, એમ માર્ચ મહિનો એટલે મહિલા દિનનો મહિનો. મહિલાઓનો આદર થાય, સમાજમાં દરેક સ્તરે એમને સમાન તકો મળે, સ્વાધીનતા મળે, એ માટે સૌને કટિબદ્ધ થવાનું એલાન કરતો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ પર્વ નિમિત્તે આજે એક કર્મઠ તબીબને મળીએ. મિત્રો, 26 જાન્યુઆરીના ભારતીય પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થતા પદ્મ સન્માનોમાં આ વર્ષે 8 ગૌરવવંતા ગુજરાતી નામો હતા. એ પૈકીનું એક નામ તે ડૉક્ટર લતાબેન દેસાઈ. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડૉક્ટર લતાબેન ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર ઝઘડિયાની વિશ્વવિખ્યાત સેવા રૂરલ સંસ્થાના સહસ્થાપક અને સંચાલક છે. એમના બીજા સહકર્મી અને સહસ્થાપક તે એમના પતિ ડૉક્ટર અનિલભાઈ દેસાઈ, જેમણે 2019માં ચીરવિદાય લીધી. આદિવાસી પરિવારોના આરોગ્ય ઉપરાંત મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા, શિક્ષણ, રોજગારલક્ષી તાલીમ જેવા અનેક પ્રકલ્પો દ્વારા સેવા રૂરલ સંસ્થાએ આશરે 3000 ગામડાનો સર્વાંગી વિકાસ કર્યો છે. 1941માં લતાબેન ગાંધી વિચારથી પ્રભાવિત અને સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય એવા પરિવારમાં જન્મ્યા. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી તબીબી સ્નાતક પદવી મેળવી અને પછી બાળરોગ નિષ્ણાત થયા બાદ એમના સર્જન પતિ સાથે અમેરિકા ગયા. 1980માં થોડા મિત્રો સાથે મળીને ભારત પાછા આવીને સેવા રૂરલની સ્થાપના કરી અને પછીના 4 દાયકામાં સંસ્થાનું કાર્યક્ષેત્ર વિકસતું અને વિસ્તરતું રહ્યું છે, જેની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. અસંખ્ય સન્માનોથી નવાજીતા સંસ્થાનો મંત્ર છે, જીવન અંજલિ થાજો. માત્ર લોકસેવા જ નહીં, પરંતુ સ્વનો વિકાસ, પ્રેમ, કરુણા અને સંવેદના એ આ સમર્પિત દંપતીની જીવન પદ્ધતિ રહી છે. અમેરિકાના ભૌતિક સુખોને પાછળ મૂકીને આવ્યા પછી સાદગીપૂર્ણ જીવન અપનાવીને સેવા દ્વારા એમને જે શાશ્વત શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે એની વાત એમના સ્વમુખે સાંભળીએ. તો ચાલો મિત્રો મળીએ પદ્મશ્રી સન્માનથી નવાજીત ડૉક્ટર લતાબેન દેસાઈને.
સુર સંવાદમાં આદરપૂર્વક આવકારું છું અને સૌ પ્રથમ તો પદ્મશ્રી સન્માન બદલ આપને અભિનંદન આપું છું, વંદન કરું છું.
થેન્ક યુ. આભાર. પણ મને એવું લાગે છે કે આ એવોર્ડ છે ને લતા દેસાઈને નથી મળ્યો, પણ અમારી સાથે જે બધા નિષ્ઠાવાન કાર્યકરો સહકાર્યકરો કામ કરી રહ્યા છે, લગભગ 300 જેટલા, એ અને એ ઉપરાંત કેટલી બધી કેટલા બધા લોકોએ અમને મદદ કરી છે ને કરી રહ્યા છે, એટલે એ બધાને જ આમ તો એવોર્ડ જાય, પણ કોઈએ લિમિટ તો બનવું પડે, એટલે સંસ્થા તરફથી હું એક લિમિટ માત્ર જ છું ને એની પાછળ છે મુખ્ય તો ઈશ્વરની કૃપા અને વડીલો અને સંતોના આશીર્વાદ જ છે, એ હું દ્રઢપણે માનું છું.
લતાબેન, બહુજન હિતાર્થે જીવન સમર્પણ કરવાની ભાવનાના મૂળ આમ તો આપણા સંસ્કાર આપણા બાળપણમાં હોય છે, તમારું પણ એવું જ થયું હશે એમ માનું છું. તમારા ઉછેર વિશે, બાળપણ વિશે, તમારા ઘરના વાતાવરણ વિશે જાણવાની ઈચ્છા થાય.
ના, તમારી વાત એકદમ સાચી છે. આજે કઈ ભાવનાના મૂળ તો બાળપણમાં જ થાય અને તમારો ઉછેર કેવી રીતે થાય છે એના ઉપર જ આ બધું આધાર કરે છે પાછી જિંદગી. હવે હું મારા બાળપણની વાત કરું તો મારો જન્મ સ્વતંત્રતાની લડતના સમયગાળામાં એક સંયુક્ત ફેમિલીમાં અને જ્યાં આધ્યાત્મિક વાતાવરણ હતું એવા કુટુંબમાં મારો જન્મ થયો. મારી મા અને મારા કાકા એ લોકોએ ત્યાં ખેડામાં મણિબેન પટેલ ને બધા જોડે કામ કરેલું, પણ મારા કાકા તો સ્વતંત્રતાની લડતમાં જોડે જ ગયેલા. હું જયારે 3 વર્ષની હતી ત્યારે જ મારા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયેલો. એટલે પછી મારા કાકાએ અમને બધાને મોટા કર્યા. અમારું સંયુક્ત કુટુંબ હતું 15 માણસનું. એટલે મને લાગે છે કે અમે આ 15 જણા ભેગા રહ્યા ત્યાં જ આ કુટુંબમાં જ એ ઉછેર દરમિયાન જે પેલી ભાવના કહેવાય ને, શેરિંગ અને કેરિંગ ફોર અધર, એ ભાવના એ સંયુક્ત કુટુંબના મારા ઉછેરને લીધે થઈ હશે એવું મને લાગે છે. પછી જયારે નાના હતા ને ત્યારે બધું બહુ જોઈએ, સમાજમાં જે અન્યાય થતો હોય, અભણ લોકો ઉપર, ગરીબો લોકો ઉપર અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, એ જોઈને દુઃખ બી થાય ને ગુસ્સો બી થતો. એટલે પછી ત્યારે એમ થયું કે મોટા થઈને કંઈક કરીશ એવી ઈચ્છા થયેલી નાનપણમાં જ, પણ કઈ બહુ ભાન નહીં. એટલે એમ કે ડોક્ટર થઈને સમાજ સેવા થઈ શકે, એટલે મેં ડોક્ટર કહી દીધું હું.
લતાબેન અમેરિકા ગયા અભ્યાસ કરવા માટે, તબીબી શાખાનો આગળ ઉપરનો અભ્યાસ અમેરિકા કરવા ગયા. પછી યુવાન વયે અભ્યાસ કર્યા પછી ત્યાંની ચમકદમક, ત્યાંની જાહોજલાલી, ત્યાંની જીવનશૈલી છોડીને તમે બંને તમારી સેવા ભાવનાથી પ્રેરાઈને ભારત પાછા આવ્યા. એવી વયમાં જ્યારે મોટાભાગના યુવાનો ત્યાંની મોજ મજામાં મશગુલ હોય છે, ભારત આવી જવાનો આ નિર્ણય કેવી રીતે લેવાયો?
અને સ્વામી વિવેકાનંદ ના સંદેશ પ્રમાણે આપણો દેશ ગામડામાં રહે છે, એટલે જો તમારે કઈ કરવું હોય, સમાજ સેવા કરવી હોય, તો તમારે ગામડામાં જઈને એ લોકોની જોડે રહેવું પડે, રહેવું જોઈએ, એ લોકોના પ્રશ્નો સમજીએ ને પછી ઉકેલો બી એ લોકો એમાંથી નીકળે. મારું ને અનિલભાઈ બંનેને અમારી આખી લાઈફ આ ગામડામાં જઈને કામ કરવાની ઈચ્છા હતી, પણ પછી અમારી પાસે પૈસા ન હતા, એટલે હવે પૈસા કમાવા માટે અમેરિકા ગયેલા. પણ એ જ નક્કી હતું કે પાછા આવીને ગામડામાં જઈને જ સેવા કરવી છે. અને પછી ત્યાં બી જોકે અમેરિકામાં બી અમે બધી અનુસ્નાતક ડિગ્રીઓ બી મેળવી, અમે બી બહુ જહોજલી ત્યાં જોઈ, પણ જોયું કે ત્યાંના લોકો બધા કઈ એવા સુખી ને શાંત નથી હોતા. એમના જીવનમાં એટલી શાંતિ નથી, નાનું મોટું સુખ મળે પણ એ લાંબા વખત માટે ટકતું નથી. પોતાના ફેમિલી માટે જ નહીં, પણ જેના કોઈ આપણા લોહી માંસના જે સગા નથી, જે આપણા મિત્રો નથી, એમના માટે કંઈક કરીએ ને અને એ લોકોને જે આનંદ આપીએ ને, એ લોકોના આવા લોકો જે ગરીબ વંચિત લોકોના મોઢાનો આનંદ થાય ને, ત્યારે એ આનંદ વર્ણી શકાય એવો નથી, વર્ણવાય જ નહીં, એ બહુ અમૂલ્ય છે અને એ તો અનુભવની જ વાત છે.
ભારત પાછા આવ્યા પછી સેવા રૂરલની સ્થાપના પાછળની ભૂમિકા, એની શરૂઆત કઈ રીતે થઈ? કોઈ પણ આવું કાર્ય જ્યારે શરૂ કરવાનું હોય ત્યારે શરૂઆતના દિવસોમાં સંઘર્ષો પણ ખૂબ આવતા હોય છે, એટલે એવા દિવસો પણ તમે જોયા હશે. ક્યારે નિરાશા આવી જતી શરૂઆતના દિવસોમાં? ક્યારે અમેરિકા પાછા જવાનો વિચાર આવેલો ખરો?
સંઘર્ષ તો આવે જ, મન સાથે સંઘર્ષ આવે છેલ્લા તો, પછી કૌટુંબિક સભ્યો તરફથી બી આવે અને સમાજમાંથી બી આવે. એટલે અમે જે આ બધું વાંચેલું સાંભળેલું અને એના ઉપર અમે મનન અને ચિંતન કરેલું ને જે, અને પછી નિર્ણય લીધેલો, એટલે અમારા મન તરફથી તો અમને કઈ ખાસ સંઘર્ષ નહીં મળ્યો. અને કુટુંબ માંથી તો અમારો ફેમિલી સ્વાતંત્ર સેનાનીનું ને આધ્યાત્મિક વાતાવરણ મારું, એટલે અધ્યાત્મ એટલે શું આપણે કહીએ ને, અધ્યાત્મ એટલે આત્મા તરફ ગતિ કરવી, એટલે પોતાનામાંથી સ્વમાંથી બહાર નીકળવું, અને બધામાં એ જ આત્મા રહેલો છે, એટલે બધાની સાથે ઐક્ય સાધવું, આપણું કુંવારું મોટું કરીએ, આપણામાંથી ભાવ જોઈએ, એ જ આધ્યાત્મિક સાચી આધ્યાત્મિકતા કહેવાય. આ ટીલા ટક્કા કરવા એટલે અમે અધ્યક્ષમાં હું નથી માનતી. વિવેકમાં દરેક વ્યક્તિમાં અને સમાજના દરેક ક્ષેત્રમાં કઈ ને કઈક સારું છે જ, બધામાં સારપ છે જ. પાછા જવાનો બી વિચાર તો કદાપી નથી આવ્યો, પણ અમારા શરૂઆતમાં અમારા બાળકોને થોડો સંઘર્ષ કરવો પડેલો. કારણ કે અમારી દીકરી તો ત્યાં અમેરિકામાં એ ચોથા પાંચમા ધોરણ સુધી ભણેલી, એટલે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી. મેં ઝઘડીએ તો કામડું, એમાં તો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ મળે નહીં, એટલે 20-25 કિલોમીટર દૂર એને ભરવું ને એમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જવું પડતું, અને એ બી જયારે ના મળે ટાઈમસર ત્યારે તો ખટારા ને ટેમ્પો ને રિક્ષામાં જ હતી, પણ કોઈ દિવસ એ લોકોએ ફરિયાદ નથી કરી.
શરૂઆતથી અત્યાર સુધી સેવા રૂરલની પ્રવૃત્તિઓનો વિકાસ કઈ રીતે થયો, શું થયો, અને તમારી દ્રષ્ટિએ સંસ્થાની સિદ્ધિઓ અમને કહેશો?
જો વિકાસની વાત કરી, અમે શરૂ કર્યું ને ત્યારે અમે લગભગ 16 જણા જ હતા સ્ટાફમાં. અત્યારે વધતા વધતા 350 નો અમારો નિષ્ઠાવાન કાર્યકરો છે, અને ઘણા બધા 10 વર્ષથી બી વધારે અમારી સાથે છે, અમુક 15 વર્ષથી વધારે છે. એટલે એ વિકાસ થયો. હવે સારવારની વાત કરીએ તો હોસ્પિટલમાં અત્યારે લગભગ 26 લાખ લોકોની અત્યાર સુધીમાં અમે સારવાર આપી છે. ડાક્ટરોની શરૂઆતમાં 4 જ હતા અમે, પણ અત્યારે અમારી 27 છે. ડિલિવરી લગભગ 6000 જેટલી થાય, એટલે અત્યાર સુધીમાં તો કેટલી બધી ડિલિવરી થઈ ગઈ, 80-90 હજાર. અને આંખના રોગોની વાત કરીએ તો 1.25 લાખ જેટલા આંખના મોતિયા કે જામર એવા બધા ઓપરેશનો બી કર્યા છે, અને બીજા ઓપરેશન કુલ 3 લાખ જેટલા ઓપરેશન કર્યા. પછી અમારું ટ્રેનિંગ સેન્ટર છે, તો અત્યાર સુધી લગભગ 150 સંસ્થાઓમાંથી એ લોકોએ એમના મોકલ્યા સ્ટુડન્ટ, અને 26 હજાર જેટલા આ લોકોને ટ્રેનિંગ નો લાભ લીધો. 26 હજાર લોકોએ. અને પછી અમે છે ને યુવાનોને પગભર કરવાનું બી કામ કર્યું, ગ્રામીણ ટેકનિકલ કેન્દ્ર, જેમાં વેલ્ડર ફિટર ટ્રેનર બધું આપીએ, અને પછી એ લોકોને નોકરી બી અપાઈ દઈએ. તો અત્યાર સુધીમાં લગભગ 3780 જેટલા યુવાનો પગભર થયા, અને કેટલાક લોકો પોતાના ધંધા બી શરૂ કર્યા. પછી બીજું અમારું મહિલા સશક્તિકરણ નું કામ છે, બહેનો જ બધા નિર્ણય લે, બહેનો તેનું સંચાલન કરે, એટલે અલગ સંસ્થા શરૂ કરી સેવા રૂરલ થી, જેનું નામ સાયબા મહિલા વિકાસ સોસાયટી. અને એમાં બી પેલા શરૂઆતમાં 12 જેટલી બહેનો હતી, અત્યારે 65 જેટલી છે. અને ગાર્મેન્ટ નું વાત કરીએ, લગભગ 1.25 કરોડ જેટલું ગાર્મેન્ટ નું કામ થાય, અને બહેનો બી લગભગ ગાર્મેન્ટ ની જ વાત કરીએ તો 29 લાખ જેટલી અત્યારે રોજી મેળવે છે. અને પાપડ બાપડ બધું ગણીએ તો કેટલાય કરોડ નું કામ થયું, અને બહેનો બી કરોડો માં રૂપિયા કમાવી છે. અમે જયારે ગામડામાં જઈએ ત્યારે લોકો ડર લાગે ને ભાગી જાય અમારાથી, એવું હતું. પણ પછી ધીરે ધીરે બધું એ લોકોની સાથે વાર્તાલાપ ને બધું, એ લોકોને ગમે ને એવા જાગૃતિ કાર્યક્રમ કર્યા, પપેટ શો ને સ્ટ્રીટ પ્લે ને ડાન્સ ને એવું બધું કરતા કરતા એ લોકોને અમારામાં વિશ્વાસ બેઠો. એટલે જ અમે 10 ગામમાં શરૂ કરેલું કામ, કે ઘર આંગણે આરોગ્યનું, અને ખાલી માત્ર 9 હજાર લોકો જોડે શરૂ કરેલું. તો અત્યારે 9 લાખ છે, તમને 1,40,000 વસ્તી. અને જે અમે આ નવી ટેકનોલોજી એપ્લિકેશન શોધેલી છે IM ચેકો, કે જેનાથી બાળ મૃત્યુ અને માતા મૃત્યુ ઓછું થાય, તો આપણા એ વખતના આપણે ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, અત્યારના PM, એમને આ અમારી એપ્લિકેશન છે ને આખા ગુજરાતમાં એપ્લિકેટ કરી 6.5 કરોડમાં. એટલે એનું બી કેટલું બધું વિકાસ થયો. બાળ મૃત્યુ પ્રમાણ પહેલા અમે શરૂ કર્યું ત્યારે 172 હતું, એ ઘટીને અત્યારે 25 થઈ ગયું છે. સંસ્થાની વિકાસની વાત કરી, પણ હવે કહીએ તો એવોર્ડ બી અમને બધા ઘણા બધા મળ્યા છે અત્યાર સુધીમાં. એવોર્ડ છે લગભગ 35 થી વધારે મળ્યા છે. પહેલો જ એવોર્ડ અમને 1985 મળ્યો જયારે અમારા કામની શરૂઆત હતી. પણ આ એવોર્ડ તો ઠીક છે. અને બીજું, અમારી સાથે જે કામ કરતા હતા એવા 6 દંપતીઓએ ગુજરાતમાં બીજી જગ્યાએ જઈને અમારી જોડે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ કામ કર્યું. અને પછી બનાસકાંઠા, ભાવનગર, વલસાડ વગેરે જેવી ધરમપુર જઈને લગભગ પોતાની 6 સંસ્થાઓ શરૂ કરી. એ બી અમને તો લાગે છે કે બહુ મોટું થયું. અને અમારા કામની મીડિયાઓમાં, છાપાઓમાં ને જર્નલમાં ને વિવિધ ડાયજેસ્ટમાં બી આવેલી, ઇન્ડિયા ટુડે એવા ઘણા બધામાં આવી ગઈ છે. એટલે આ બધી બી એક વિકાસ અને સિદ્ધિ કહી શકાય ને.
આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે. આરોગ્યલક્ષી કામો દરમિયાન ત્યાંના બાળકો અને મહિલાઓના સામાજિક પ્રશ્નો અને આરોગ્યલક્ષી પ્રશ્નો તમે જોયા હશે. 4 દાયકામાં આ પ્રશ્નોમાં શું પરિવર્તન આવ્યું છે? કોઈ સુધારો હવે જણાય છે?
અમે છે ને અલગ સંસ્થા કરી, પછી આ બહેનો જોડે દર મહિને શિબિર કરીએ જુદા જુદા વિષય ઉપર, બાળ ઉછેર, મહિલાઓના આરોગ્ય, પછી કાયદાઓ, પછી કેવી રીતે આપણું એટ્રોસિટી સ્વરક્ષણની તાલીમ, એની તાલીમો આપી. અને ઘણા આર્થિક રીતે એ લોકો એટલે ગાર્મેન્ટ ને પાપડ ને નાસ્તા ને એવું ઘર વપરાશની વસ્તુઓને એવું બધું કરીને એ લોકો કમાતા થયા. પછી જયારે અમે આ પ્રોગ્રામો કરીએ ને શિબિરો, ત્યારે એ લોકોને જ ભાગ લે, એટલે એ ભાષણો બી સાંભળે અને એ લોકો નાટક કરે, એટલે તો આત્મસાત થાય ને એ બધા વિચારો. બાળકોને ભણાવવા જોઈએ અને આપણી આરોગ્યની પહેલા તો તપાસ કરવા જ નતા આવતા. તમે હારા છે અને અંદરની તપાસ તો કરાવે જ નહીં, પણ હવે તો અંદરની તપાસ કરાવે અને જરૂર પડે તો ઓપરેશન બી કરાવે. અને પોતે જ નહીં, પોતાના ગામમાં ને સમાજમાં બી બધા એમને પૂછવા આવે કે ભાઈ શું કરવું, અને એ બધાને સલાહ આપે આ બહેનો. અને બાળકોની વાત કરીએ તો પહેલા તો સ્કૂલ ડ્રોપ આઉટ દોસ્તેથી સ્કૂલ છૂટી રહે, મજૂરીમાં જ લાગી જતા હતા બાળકો. પણ હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ બહેનોના કેટલાય બાળકો ડોક્ટર થયા, એન્જિનિયર થયા અને નર્સિંગ ને આ લેબોરેટરી ને એવું એવું ભણેલા છે. અને એનું આરોગ્યમાં બી એનિમિયાનું પ્રમાણ તો એટલું બધું ઓછું થઈ ગયું, જાતીય રોગ બી બહુ ઓછા થયા.
તમે હમણાં જ કહ્યું કે સેવા રૂરલ માંથી પ્રેરણા લઈને બીજા કેટલાક લોકો બીજી જગ્યાએ જઈને હવે આ પ્રકારનું કામ કરી રહ્યા છે. તે સિવાય પણ અનેક સેવાભાવી ભારતીયો અનેક નાની મોટી એનજીઓ ચલાવે છે આપણે ત્યાં. વિદેશોમાં જે કામ સરકારો હસ્તક છે, એટલે કે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી જીવન જરૂરિયાત, પાયાની જીવન જરૂરિયાતો સંતોષાય એ જોવાનું કામ મોટા ભાગના વિદેશોમાં એટલે કે પશ્ચિમી દેશોમાં સરકારો કરતી હોય છે. આ કામ ભારતમાં આપની તમારી સંસ્થા જેવી સંસ્થાઓ દ્વારા થાય છે. આવું કેમ? ક્યારેય એવું નથી લાગતું કે આપણું સરકારી તંત્ર જનસામાન્યને પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે અસમર્થ નીવડ્યું છે?
બરોબર છે, પણ સરકારી તંત્ર બિલકુલ અસમર્થ છે એવું તો ના કહી શકાય. બહુ ધીમે ધીમે ગતિ થઈ રહી છે પણ બિલકુલ અસમર્થ નથી. બરોબર, સરકારી તંત્રમાં મોટા ભાગના પૈસા સોના છે, સેલરીમાં અને ભાડા ભથ્થામાં જતા હશે. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો જાહેર રસ્તાઓ સુધરી રહ્યા છે, ઇલેક્ટ્રિસિટી, પીવાના પાણીની સગવડ, બાળકોના શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે ઘણો મોટો થોડો ઘણો સુધારો તો થઈ ગયો છે. અમારા ગામડાઓની વાત કરીએ તો પહેલા ગામમાં માત્ર 1 કે 2 બાયસિકલ જોવા મળે, અત્યારે જોઈએ તો 75-80% ઘરોમાં બાઇકો આવી ગઈ છે. ઘરે ઘરે ટીવી ને મોબાઈલ આવી રહ્યા છે અને આ બધી ટેકનોલોજીને લીધે લોકોમાં જાગૃતિ બી આવી રહી છે. મને લાગે છે કે જેમ જેમ આવી રીતે લોકો જાગૃત થતા જશે તો પોતાના હક માટે બી લડશે અને લડી રહ્યા છે, પણ ફરજ બજાવવા માટે પણ તૈયાર રહેશે એવી આશા છે. એ થવું જોઈએ, માત્ર હક આપણી ફરજ બજાવવા માટે બી એ લોકો તૈયાર થઈ રહ્યા છે. કે પહેલા તો આપણો દેશની ગણતરી અવિકસિત દેશમાં થતી હતી, પછી ધીરે ધીરે અત્યારે વિકાસશીલ દેશમાં થઈ રહી છે. અને મને તો હું તો આશાવાદી છું, એટલે મને લાગે છે કે થોડાક વર્ષોમાં આપણી ગણતરી તો અમેરિકા અને ઇંગ્લેન્ડ એવા જેવા વિકસિત દેશોમાં થઈ જશે.
આટલા વર્ષોથી તમે જે કામ કરી રહ્યા છો તે કામ આગળ વધારવા હવે તમારા પુત્ર અને પુત્રવધુ પણ આ જ મિશનમાં જોડાયા છે. આવું સમર્પણ આખો પરિવાર કરી શકે એવું ભાગ્ય જ જોવા મળે છે. એવા કેટલાય એનઆરઆઈઝને આપણે ઓળખીએ છીએ જે પતિ પત્ની હોય તો એમને ભારત જઈને તમારી જેમ સેવા કાર્યમાં જોડાવાની ઈચ્છા થાય, તેમ છતાં એ બાળકોનું આકર્ષણ કદાચ એમને વિદેશોમાં પકડી રાખતું હશે એવું બનતું હોય છે. આજે આપણી સામાજિક સમસ્યાઓ સંદર્ભે સંતાનોનું ઘડતર કરવા અંગે મારે તમારા વિચારો જાણવા છે, કારણ કે તમારો પરિવાર દ્રષ્ટિએ જોઈએ તો એક વિશેષ પરિવાર છે જેમાં તમારા પુત્ર અને પુત્રવધુ પણ તમારા મિશનમાં જોડાયા છે.
સર, આપણે મા બાપો છે ને ઘણી વાર સલાહ સૂચન બહુ આપીએ, અને તે સલાહ સૂચન થી ઘડતર થતું નથી. મને તો લાગે છે કે મા બાપે જાતે એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, એવી જાતનું વાણી વર્તન અને વ્યવહાર કરવા જોઈએ કે જે જોઈને જ બાળક એમાંથી શીખે ને એનું ઘડતર થાય. દાખલા તરીકે એક દાખલો આપું તો આપણે બાળકને કહે કે દુશ્મની બોલવાનું, પણ જયારે આપણે જોઈએ કે આપણા ઘરમાં કોઈનો ફોન આવે અને આપણે એ વ્યક્તિ સાથે વાત ન કરવી હોય અથવા તો આપણી પાસે સમય ના હોય ત્યારે આપણે આપણે બાળકને કહી દઈએ, એને ફોન ઉપાડ્યો હોય અને આપણને કહે કે તમારી સાથે વાત કરવી છે, ત્યારે મા બાપ કહી દે કે કહી દે ને કે ઘરમાં નથી. એટલે બાળક આ જુએ ત્યાં તો જૂઠું બોલે છે, પછી કેવી રીતે સાચું બોલવાનું શીખે. એટલે હવે આપણે જોઈએ આજે કેટલી બધી સામાજિક સંસ્થાઓ, કેટલીક સામાજિક સંસ્થાઓ એવી છે કે જેના કરતા હતા તાજેને શરૂ કરેલી, એ બહુ જ ડેડિકેટેડ માણસો હતા, એનું બધું તન મન ધન આપી દીધેલું એ લોકોએ સેવામાં, પણ એમના બાળકોને જોઈએ ને તો એમના બાળકોને આ સમાજ સેવાના કાર્ય કરવાની ઈચ્છા નથી હોતી અને એનો વિરોધ બી કરે. થોડું પ્રેક્ટિકલ બી થવું પડે, વ્યવહારો બી એમ પરિસ્થિતિ બદલાય એમ આપણે વ્યવહારો બી થવું જરૂરી છે એવું અમને લાગે. એટલે અમે તો અમારા બાળકોને એ લોકોને નાચ ગાન, રમત ગમત, સારી ફિલ્મો જોવી, પ્રવાસે જવું, માઉન્ટેનિયરિંગ જેવું નાટકો, એવું અમને લાગે કે આ બધી નિર્દોષ વસ્તુઓ છે. માત્ર આઈડિયાલિસ્ટ નહીં, પ્રેગ્મેટિક પ્રેક્ટિકલ આઈડિયાલિસ્ટ થયા છીએ. એટલે અમને લાગે છે કે આ બધા કારણોસર અને એટલો આનંદથી અમે રહીએ બે જણા, જેટલી અમને મજા આવે એ જોવે છે કેટલો, અને અમારે બધા આવતા મહેમાનો બહેમાનો એ લોકોની વાતચીત જુએ અને બધામાં જ મજા 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 જ લાગતો હોય. એટલે અમારા દીકરાને એમ જ લાગ્યું કે આ જ કરવા જેવું છે. એટલે છ એ પછી એનો જન્મ બી અમેરિકા થયેલો, અને પછી એ લોકો અમેરિકા ભણવા બી ગયા, ત્યાં ભણવા બી મોકલ્યો અમે. એટલે દીકરોને પછી એને ત્યાં જ એની વાઇફ બી એને એ બી ત્યાં પછી ગઈ એની જોડે, અને એ લોકોએ આવીને ત્યાં 10 વર્ષ રહ્યા અને અહીં આવીને મળે, કારણ કે આનંદ જ મળે છે, મજા મજા જ છે. હવે આ આનંદ ને પેલો આનંદ ભૌતિક સુખો નો, એ તો થોડું વખત તમને આનંદ મળ્યો ભૌતિક નો, એક વસ્તુ મળી અને પછી બીજી ઈચ્છા શરૂ થઈ જાય, પછી ત્રીજી, એટલે એ કાયમી આનંદ મળતો નથી.
લતાબેન, પતિ અનિલભાઈ અને પરિવાર સાથેના જીવનના અને સેવા રૂરલના કામ દરમિયાન થયેલા તમારા અનેક અનુભવો આમ તો થયા હશે, અસંખ્ય અનુભવો હશે, તેમ છતાં એમાંથી થોડાક યાદગાર પ્રસંગો અમારી સાથે શેર કરી શકો, એવા પ્રસંગો જે આજીવન છાપ
હોય. જો બધા સંસ્થાની વાત કરું તો અનિલભાઈ છે ને એમને પહેલેથી જ મહિલાઓની જે અંદર શક્તિ રહેલી છે એને એમને બહુ જ માનવી હતું આ બહેનો જોડે કામ કરવું જોઈએ એવું પહેલેથી માનતા અને બહેનોને પ્રોત્સાહન ને પ્રેરણા આપતા. શરૂઆત નો જ એક દિવસ એક મને પ્રસંગ યાદ આવે છે. આમાં બધા સાહિત્ય બહેનો જોડે અમે બોલાવી કે ચલો આપણે હવે ચર્ચા કરીએ, આપણે અરજ સંસ્થા કરવી છે તો એના માટે શું શું જોઈશે, આપણે કેવી કેવી તૈયારીઓ કરવી પડશે એની આપણે ચર્ચા રાખીએ એવું અમે મીટિંગ કરી. ખબર પડે કે આ બહેનોમાં કેવી રીતે શક્તિઓ પડેલી છે. અમે એ લોકોને બોલાવ્યા પછી અમે બહેનો જોડે ચર્ચા શરૂ કરી અને બહેનોને પૂછવા માંડ્યું તો એકાદ બેન બોલી, પછી બીજી બહેનો કે હવે આ પાછળ આપણા ભાઈઓ બેઠા છે ને, પેલા એમને પૂછાય એમ કે પેલા એમને પૂછો. અમને તો શોકમાં ગયા કે અરે આ બહેનો પોતે વિચારતી નથી, એમને ખબર છે, વિચારતી બી હશે, એમને ખબર બી હશે પણ બોલવાની હિંમત નથી, અથવા તો એમની એને શરમ આવે છે, સંકોચ થાય છે. અને આ ભાઈઓ માટે કેટલું બધું એ લોકોને કે ભાઈઓ જ બધું કરી શકે, બહેનો કરી ના શકે, એટલે કે ભાઈઓને પૂછો. અને આ જે જોયું ને અનિલભાઈએ, ત્યારથી એમની પહેલી ને છેલ્લી મીટિંગ બહેનો સાથેની, પછી કોઈ બી મીટિંગ માં આવે નહીં બહેનોની, કાયમ મને આગળ ને આગળ જ કરી છે. તો સંસ્કાર છે નું મેં એક પ્રસંગ કર્યો, તમે હું મારા પતિ સાથે અને પરિવાર સાથે વાતો કરું, ગમે તે કામ હોય પણ હવે સવારે રોજ ફરવા નીકળીએ. પણ આ તો અમે બે જ ફરવા જઈએ અને ત્યારે અમે ખુલ્લા દિલે અમારા પરિવારમાં પરિવારિક જીવનમાં પ્રશ્નો નડતા હોય અથવા તો સંસ્થામાં હોય તો એ પ્રશ્નોની બી ચર્ચા કરીએ અને પછી સંસ્થાની બહાર છે ને પછી તો અમારા કામનું એ થયું એટલે બધા બોલાવે, બહુ આમંત્રણ આપે. પણ આમંત્રણોમાં એ મને મોટા ભાગે મોકલે, પ્રોત્સાહન આપે. અને અમને જે પેલો વિશ્વ આરોગ્ય સંસ્થાનો પહેલો એવોર્ડ મળેલો ને ડબલ્યુએચઓ માં, એ લેવા જીનીવા જવાનું હતું. એ લોકોએ ગવર્મેન્ટ અને એનજીઓ સાથે કામ કરવામાં કયા પ્રશ્નો છે, કેવી રીતે ઉકેલ લાવી શકાય, કારણ કે અમે ગવર્મેન્ટ સાથે કામ કરેલું, ઇન્ડિયામાં પહેલું અમને જ આપેલું સરકારે, એટલે અમારા થોડા અનુભવો બી ખરા સરકાર સાથેના, એટલે અમને બોલાવેલા ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થામાં. એ ચર્ચાઓ વખત બી એમને મને જ મોકલી. હવે છેલ્લે તો મને કેટલા બધા પ્રસંગ, પણ છેલ્લે એમની જીવન યાત્રાના 48 કલાક પહેલાનો જ એક પ્રશ્ન છે. અમારા સાથીદાર તેના જે મેનેજિંગ ટ્રસ્ટી છે બંકિમભાઈ શેઠ અને અમારા બીજા કોર ગ્રુપના માઇન્ડભાઈ પંડ્યા, એ 3 જણ મંદિરમાં જતા હતા 48 કલાક પહેલા હાથ પકડીને અનિલભાઈનો. ત્યારે અનિલભાઈએ એ 3 વાક્યો કહેલા કે એ લોકોએ ખબર નહીં કેમ રેકોર્ડ કરી દીધેલા એમના મોબાઈલમાં. અને એમાંનું એક વાક્ય એવું હતું એટલે કે ભગવાને મારા જેવા સામાન્ય માણસ માટે, ભગવાને મારા જેવા સામાન્ય માણસ માટે એલએમ શાહને મોકલી આપી જેથી હું કઈ કરી શક્યો. એલએમ શાહ એટલે મારી પહેલા અટક શાહ હતી, નરેશ શાહ. મારા જેવી એક સામાન્ય બહેનને એમને કેટલો મોટો આદર આપ્યો. એક 48 કલાક પહેલા કેટલા પતિઓ આટલી હદ સુધી પોતાની પત્નીને આદર અને સન્માન કરતા હશે. મારા આ વાક્ય મારી જિંદગીનો સૌથી મોટો યાદગાર પ્રસંગ છે અને તેની છાપ મારા ઉપર આ જીવન રહેશે.
કદાચ આ તમારી માટે સૌથી મોટો એવોર્ડ હશે એમનું એ વાક્ય.
ખરી વાત છે, સૌથી મોટો એવોર્ડ.
લતાબેન, તમારી કર્તવ્ય પ્રાણતાને વંદન કરું છું. ફરીથી પદ્મશ્રીના સન્માન બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આવી રહેલા વર્ષોમાં તમે નિરામય આયુષ્ય ભોગવો એવી શુભકામના કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ આભાર પણ માનું છું.
અનુરાધાબેન, થેન્ક યુ, તમે મને આ અવસર આપ્યો, અમારા વિચારો થોડા પ્રદર્શિત કરી શકી અને બીજા બી જો આવા કામમાં ભાગીદાર થશે તો મને વધારે આનંદ થશે. આશા રાખશે કે આ જે કંઈ આ લોકો જે કંઈક સાંભળશે આ તમારું જીડીઓનું અને થોડુંક કંઈક જો એ લોકોને બી કંઈક પ્રેરણા અને પ્રોત્સાહન મળે તો ભગવાનની ઈચ્છા હોય તો જ મળશે, તો હું મારી જાતને ધન્ય માનીશ. ઓકે અનુરાધાબેન, આવજો આવજો.